તારીખ 15/5/1994 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 94.
કેમ કે તર્ક ઉઠાવ્યો ઉપર ઉપરથી, સમાધાન થયું ઉપર ઉપરથી, પછી આપણે કઈ લેવા કે દેવા જાઓ, એમ આગળ નહી વધવાનું કારણ એ છે, એ પરિસ્થિતિ થાય છે. પરંતુ પ્રતિજ્ઞામાં તેમને નિરાદરપણું નથી, તથા સમ્યક દ્રષ્ટિ જે પ્રતિજ્ઞા કરે છે તે તત્વજ્ઞાનાદિ પૂર્વક જ કરે છે. એને તો પોતાના સ્વતત્વનું જ્ઞાન છે, પરતત્વનું પણ ભિન્નતાનું જ્ઞાન છે, અને ભિન્નતાની દ્રઢતા ઘણી આવી છે ત્યારે તો સમ્યક દર્શન પ્રગટ્યું છે. પણ જેને અંતરંગ વિરક્તતા નથી, જો અહીંયા પોલ છે, શું ક્યાં ઠેકાણે તકલીફ છે, કે જેને અંતરંગ થી તો વિરક્તતા નથી, અંદરમાં રસ પીડ્યો છે, અભિપ્રાય પીડ્યો છે, શું એને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞાની પહેલા અથવા પ્રતિજ્ઞા પછી જેની તે પ્રતિજ્ઞા કરે છે તેમાં અતિ આસક્ત થઈને લાગે છે, એવી વિષયમાં એની આસક્તિ તો ઊભી છે, એ આસક્તિ પાછી વધી જાય છે. કેમ કે એને દબાણ કર્યું ઉપરથી, દમન કર્યું અંદરથી, વૃત્તિ જોર કરે છે. દ્રષ્ટાંત આપે છે, જેમ ઉપવાસના ધારણા પારણાના ભોજનમાં અતિ લોભી થઈ ગરિષ્ઠાદિ ભોજન કરે છે, ધારણા એટલે પહેલા અને પારણા એટલે પછી, પહેલા ખૂબ ખાઈ લઈએ એટલે ભૂખ ન લાગે બહુ, અને ભૂખ લાગી હોય તો પાછળથી ખૂબ દાબે, એ ઉપવાસ નથી, લાંઘણ છે. ધારણા ને અતરવાણા કે છે, આ લોકો ધારણા પારણા કે છે, અતરવાણા ને પારણા કે છે, અતરવાણા પહેલેથી વારણ કરી લેવું, ઠીક હાસ્યાસ્પદ વિષય છે. અતિ લોભી થઈ એટલે અતિ આસક્ત થઈ ગરિષ્ઠાદિ ભોજન કરે છે, ગરિષ્ઠ એટલે મિષ્ટાન વગેરે ખાય, શક્તિ રીએ એવું ઘી ને એવું બધું, ખૂબ મેવો ને એવું બધું ખાવું કે જેથી ઉપવાસમાં અશક્તિ ન આવે ને શક્તિ જળવાઈ રહે શરીરની. ઉતાવળ ઘણી કરે છે, શું જલ્દી જલ્દી ખાય છે, ઉતાવળ પણ ઘણી કરે છે. જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટ્યું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો, પાણીને રોક્યું, પ્રવાહિત પાણી હતું એને રોક્યું, પછી બંધ તૂટ્યો એટલે ફોર્સ થઈ આવ્યું, મોરબીનો બંધ તૂટ્યો તો ગામ તણાઈ ગયું, કેમ કે એમાં ફોર્સ ઊભું થાય છે. એના પ્રવાહને રોક્યો એટલે પાણીની શક્તિ રોકાઈ ગઈ એમ નથી, એમ કશાયનું દમન કર્યું, આસક્તિનું દમન કર્યું એટલે એની શક્તિ નથી રોકાણી, એ રૂંધાયેલો કશાય છે. કુજી બેન શ્રી કહ્યું છે ને, રૂંધાયેલો કશાય છે, વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કશાય છે, જોરથી બહાર આવશે. તેમ આણે પ્રતિજ્ઞાથી વિષયની પ્રવૃત્તિ રોકી છે, પણ અંતરંગમાં આસક્તતા વધી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ અત્યંત વિષય પ્રવૃત્તિ થવા લાગી. પહેલા રોકી રાખી હતી, આખો દિવસ આહાર નથી કરવો, બીજે દિવસે તીવ્ર રસથી પછી ગરિષ્ઠ આહાર લે છે. એટલે તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષય વાસના મટી નથી. એટલે ઉપવાસ કર્યો છે ત્યારે પણ એને ઉપવાસનું ફળ નથી, ત્યારે પણ એના અભિપ્રાય અને રસને આસક્તિ અનુસાર એને આશ્રવ અને બંધ ચાલુ જ છે. એને એ સંબંધીનો આહાર સંબંધીનો આશ્રવ બંધ એને મીટ્યો નથી. આહાર લીધો નથી છતાં આશ્રવ અને બંધ ચાલુ રહે છે. નફાને બદલે નુકસાન થાય છે. એટલે તો કૃપાળુદેવે કરુણાથી લખ્યું, વરે રે, ધર્મને પામવાની ઈચ્છા વાળા જીવો ધર્મને નહીં પામતા, અધર્મને પામે છે અને પરિભ્રમણ વૃદ્ધિ કરે છે. જોઈને અમારું કરુણાશીલ હૃદય રડે છે, કરુણાશીલ હૃદય રડે છે, એમ લખ્યું. 680 તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષય વાસના મટી નથી, તથા આગળ પાછળ તેની અવેજ ઉપર એટલે તેની બદલીમાં અધિક રાગ કર્યો. એક તો ત્યાં આશ્રમ ચાલુ રહ્યો, પાછો જેવો પ્રતિજ્ઞા પૂરી થઈ કે પરિણામ તીવ્ર રસ્તે થઈ ગયા, ડબલ નુકસાન. પ્રતિજ્ઞાના કાળમાં પણ નુકસાન અને પછી પણ નુકસાન. કેવું માને કે હું ધર્મ કરું છું અને વધારે અધર્મ કરે છે, આ દશા થાય છે. પરિણામનું શું? પરિણામ ધર્મથી થાય કે પરિણામ શરીરથી? ધર્મ પરિણામથી થાય કે ધર્મ શરીરથી થાય? શેનાથી ધર્મ થાય? તો પહેલવાનને વધારે ધર્મ થવો જોઈએ, શુક્લ કડી હોય એને ઓછો ધર્મ થવો જોઈએ, એવું થાય છે? સુભાગભાઈ મરણ ને ખાટલે સમ્યક દર્શન લીધું. સુભાગભાઈ મરણ ને ખાટલે, મરણ પથારીયા હતા, લ્યો ખબર હતી. હવે હવે આમાંથી કઈ બેઠું થવાય એવું નથી, હવે ઊભા થઈને ચાલી શકાય એવું નથી, કઈ વાંધો નહીં. શરીર અશક્ત થયું, આત્માના પરિણામમાં જોવાની આવે છે, પરિણામમાં તાકાત આવે, જોવાની આવી જાય છે. વૃદ્ધાવસ્થામાં સમ્યક દર્શન ન થાય એવું કઈ નથી. શું કહે છે? આગળ પાછળ તેની અવેજી બદલામાં અધિક રાગ કર્યો. પણ વિષ્ણુમાં તો ઉપવાસમાં ઓલી ફરાળ દાબે ઉપર પાછા પારણા કરે. ભાઈ નાનભાઈ, એક તો હરખી રીતે ઉપવાસમાં શિખંડ ને રાજગીરાની પૂરી ને બટેટાનું શાક ને શક્કરિયા બાફેલા ને મેવો ને પેંડા ને બરફી ને જેટલું લેવાય એટલું, જેને જેટલી અનુકૂળતા હો, પાછા એના પારણા કરવાના. આવું ખાધા પછી પાછા એના પારણા કરવાના ને એમાં પાછી મીઠાઈઓ બનાવવાની. ભોગ હેતુ ધર્મ. કેવો? ભોગ હેતુ ધર્મ કે છે. અંદર ઈ જ પીડ્યું છે એટલે આજ નિને કાલે કરશે. એ પેલા પૂર્વમાં આવા જશે ને પછી વિષ્ણુ માં ગયા, એ જૈન કુળ માં જન્માશે પછી વિષ્ણુ કુળ માં જન્માશે. એ કુળ ધર્મ અનુસાર કરે છે, ધર્મ બુદ્ધિ થી નથી કરતા. અમારા કુળમાં આમ થાય, કુળ બુદ્ધિ છે, ધર્મ બુદ્ધિ નથી, એમ છે. એવી વાત છે. આ ભોગના દર્શન, 56 ભોગના દર્શન, ફલાણું ઢીકું એ પ્રકાર ભોગ હેતુ ધર્મ છે. પણ ફળ તો રાગ ભાવ મટા મટતા જ થશે. પ્રતિજ્ઞા એ રીતે ઉપવાસ કરવાથી ફળ નહીં આવે, ફળ તો રાગ ભાવ મળતા થશે, માટે જેટલી વિરક્તતા થઈ હોય તેટલી જ પ્રતિજ્ઞા કરવી. રસ ઉડી ગયો હોય, વિરક્તતા થઈ હોય એના પ્રમાણમાં એને, દ્રઢતા આવી હોય એના પ્રમાણમાં એને પ્રતિજ્ઞા ગ્રહણ કરવી. મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદીમાં ઉછટી કરે છે, ઉછટી એટલે ઘટાડો કરે છે. મહામુનિ હોય તો પણ પહેલા થોડી પ્રતિજ્ઞા કરે પછી ત્યાગને વધારતા જાય છે, તથા મોટી પ્રતિજ્ઞા કરે છે તો તે પોતાની શક્તિ વિચારીને કરે છે, પણ જેમ પરિણામ ચડતા રહે તેમ કરે છે. ચડતા પરિણામનું કામ છે, પરિણામ ચડતા રહેવા જોઈએ. માટે જેથી પ્રમાદ પણ ન થાય તથા આકુળતા પણ ન ઉપજે. શું પ્રમાદ? એ સુઈ જાય અથવા બીજા બીજા કાર્યોમાં ટીવી જોવા બેસી જાય. શું એમ પ્રમાદ પણ ન થાય અને આકુળતા પણ ન. આ લોકો ચોપાટ રમે છે, આ તો માઠું હોય ને, ચોપાટ આવે છે ને, ખાસ એ દિવસોમાં ખાસ જુગાર રમવું અને હુકઠાબાજી રમવું, જુગાર રમવાનો પણ બહુ પ્રચાર છે. ખૂબ જુગાર રમે, હવે તો બે ચાર આઠ દિવસ આગળ પાછળ રમવા માંડે છે લોકો. આઠમ આવે ચાર અઠવાડિયા અગાઉથી જુગારની વૃત્તિને પોષણ આપે છે, પાના રમવા તાસ ખેલવા બેસી જાય. જુગાર રમે તો એ શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવી કહેવાય. શું કેવું ચાલે છે? સામાન્ય બુદ્ધિમાં, કોમન સેન્સમાં પણ જે વાત બરાબર ન લાગે એ ધર્મને નામે ચાલે. કેમ કે ઘણા કરે છે સમાજમાં, ઘણા કરે એને દૂષણ નથી દેવાતું, થોડું કોક કરે એને દૂષણ દેવાય છે. હા, સરકારનો પ્રતિબંધ હોય તો પડ્યો રહીએ, સરકાર પડી રહીએ. ઘરમાં બારણા બંધ કરીને જુગાર રમે, ક્યાંક દરોડો પડે પૈસા મળી જાય એટલા પોલીસને, બીજું બાકી તો કેટલી જગ્યાએ પહોંચે, ઘરે ઘરે જુગાર રમતા એમાં પહોંચે કેટલી જગ્યાએ. હા, એટલું તો સરકારની અક્કલ છે, એટલી ધર્મકર્મા વાળાને નથી. ઠીક, સરકારને એટલી ખબર પડે છે. ઠીક, સાતમ આઠમમાં દરોડા નથી પડતા. કોક જ પડે, ઉવાપો થાય ને, પછી બધો સામાજિક ઉવાપો થાય. અત્યારે તો ઘણો ફેરફાર થઈ ગયો છે, બધું મોટા જુગાર રમવા વાળા પૈસા પહોંચાડી દે અગાઉથી પોલીસને, પોલીસ ન આવે. માટે જે પ્રમાદ પણ ન થાય અને આકુળતા પણ ન ઉપજે એવી પ્રવૃત્તિ કાર્યકારી છે એમ સમજવું. હા, એને લાગુ પાડવું છે. આકુળતા પણ ન થવી જોઈએ, શું પ્રમાદ પણ ન થવો જોઈએ, એ પ્રકારે પ્રતિજ્ઞા કરવી જોઈએ. મળી જેને ધર્મ ઉપર દ્રષ્ટિ નથી તે પણ કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે, ત્યારે કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈને પ્રવર્તે છે. દાખલો આપીને સમજાવશે. ધર્મ ઉપર તો દ્રષ્ટિ નથી, એકદમ મોટો ધર્મ બાહ્ય ક્રિયાનો મોટો મોટો સમારંભ કરે અને સ્વચ્છંદી થઈને પ્રવર્તે, એની અંદર જીનાજ્ઞા એ પ્રવર્તતો નથી. દ્રષ્ટાંત આપે છે, જેમ કોઈ ધર્મ પર્વમાં તો ઘણા ઉપવાસ આદિ કરે છે, શું પર્વના દિવસો દસ દસ દિવસના ઉપવાસ કરે, પંદર પંદર દિવસના, મહિના મહિનાના ઉપવાસ અગાઉથી કરે, ત્યારે કોઈ ધર્મ પર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે, શું વારંવાર ભોજનાદિ કરે છે એટલે એ પ્રમાણે ભોજન સમારંભ પણ ગોઠવે. ભાવ કેવા છે એ જોવાનું છે. ભાવ ઉપર આધાર છે. નાની બોલી બોલે કે મોટી બોલી બોલે, પોતાનું નામ બહાર પાડવું હોય, અમે સૌથી વધારે પૈસા ખર્ચા કરીએ છીએ શું એને નુકસાન થવાનું છે. સમર્પણ બુદ્ધિ હોય બીજી વાત છે, સમર્પણ કરે એની બીજી વાત છે, ધર્મના બહુમાન પ્રત્યે. અને નામ ખાતર કરે તો પાપ બાંધે, નામ ખાતર કરે તો પાપ બાંધે, દાન આપે અને પાપ બંધાય, પુણ્યો બંધાય. ઠીક, હા, પરિણામ ઉપર જ ગુણ દોષ નું ગુણ, પરિણામે ધર્મ એમ કીધું, ઉપયોગ તે ધર્મ, એ પરિણામે બંધ કે અબંધ છે. હા, સાવ જ સંપ્રદાયમાં કઈ રહ્યું નથી. આ તો ગુરુદેવ જાગ્યા ને આ બધા શાસ્ત્રો બધાને વાંચવા માટે પ્રેરણા કરીને આ બધી તત્વોની ચર્ચા થાય છે, તોય તે અંધારું જાજું છે ને અજવાળું ઓછું છે. હજી તો અંધારું જાજું છે કે નહીં એ પરિસ્થિતિ છે હજી. હવે જો તેને ધર્મ બુદ્ધિ હોય તો સર્વ ધર્મ પર્વોમાં યથાયોગ સંયમ આદિ ધારણ કરે. વળી કોઈ વેળા કોઈ કાર્યોમાં તો ઘણું ધન ખર્ચે, તથા કોઈ વેળા કોઈ ધર્મ કાર્ય આવી પ્રાપ્ત થયું હોય તો ત્યાં થોડું પણ ધન ન ખર્ચે. શું કોઈ વખત ગાંડો થઈ જાય ખર્ચવા માટે, કોઈ વખત હવે કાંઈ નહીં જાઓ, કંઈના ઠેકાણા નથી, ક્યારે શું કરે એનું કોઈ ઠેકાણું નથી. જો તેને ધર્મ બુદ્ધિ હોય તો યથાશક્તિ ધર્મ કાર્યોમાં જ યથાયોગ ધન ખર્ચા કરે. જો ખરેખર ધર્મ બુદ્ધિ હોય તો સર્વ ધર્મ કાર્યમાં યથાયોગ્ય ખર્ચે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવું એમાં આવે છે નિયમસારમાં. લોભની પરિભાષા શું કે યથાસ્થાને ધનના વ્યયનો અભાવ તેને લોભ કહેવામાં આવે છે. બહુ સરસ પરિભાષા કરે છે, યથાસ્થાને ધનના વ્યયનો અભાવ. કોઈ કે કોઈ ધન ન હોય એનું શું થાય, એને લોભ ગણાય કે ન ગણાય, કે એને ભાવ આવ્યા વિના રહે નહીં. જો મારી પાસે ધન હોત તો મેં આ રીતે સમર્પણ મારાથી થયા વિના રહેત નહીં. એને ભાવનું ફળ મળે છે, ભલે ધનનો વ્યય ન થાય તો પણ ભાવનું ફળ એને મળે છે એમ છે. પૈસા રાખીને, પૈસા રાખીને તો ન વાપરવાનો ભાવ થયો કે ન થયો, દેવાની ક્રિયા થયા વિના રે નહી. માટે ઓલો ભાવ એનો વંચના બુદ્ધિ વાળો છે, પોતે પોતાને છેતરે છે. વળી જેને આમાં પોલ ચાલે એવું નથી, તત્વના વિષયમાં પોલ ચાલે એવું નથી. એટલે તો કુદરતી જુઓ ને, દિગંબર ધર્મ નામ છે. જેવી વૃત્તિ હોય ચોખ્ખી એની ખબર પડી જાય કે આની વૃત્તિ કેવી છે, એ સમજાયા વિના રહીએ નહીં. એને સુખ દુઃખ નું ગણતરી એવી રીતે છે, સુખ દુઃખ ની ગણતરી એવી છે કે પૈસા વગર ના દુઃખી છે ને પૈસા વાળા સુખી છે, અજ્ઞાન થી જીવ દુઃખી છે ને જ્ઞાન થી સુખી છે એવી એની સમજણ નથી. એમ છે વળી જેને સાચું ધર્મ સાધન નથી તે કોઈ ક્રિયા તો ઘણી મોટી અંગીકાર કરે છે, ત્યારે કોઈ હીન ક્રિયા કરે છે. સાચું ધર્મ સાધન નથી તો કોઈ જગ્યાએ ઘણી મોટી ક્રિયા કરે તો કોઈ ઠેકાણે સાવ હીન ક્રિયા કરે છે. જેમ કે દ્રષ્ટાંત છે, ધનાદિકનો તો ત્યાગ કર્યો અને સારા ભોજન અને સારા વસ્ત્ર ઇત્યાદિ વિષયોમાં વિશેષ પ્રવર્તે છે, ધન છોડી દે છે, છતાં એને જોઈએ બધું સારું સારું, કઈ મેળ ખરો કે કઈ મેળ નથી. તથા કોઈ પાયજામો પહેરવો વા સ્ત્રીસ્તીમન કરવું ઇત્યાદિ કાર્યોનો ત્યાગ કરે છે. શું આ પાયજામો પહેરવો એટલે આ લોકો મુસલમાન લોકો પહેરે છે જામા, ઇત્યાદિ કાર્યોનો ત્યાગ કરે છે એટલે ધર્મ એટલે બ્રહ્મચર્યનો ત્યાગ કરે છે અને ધર્માત્મા પણ પ્રગટ કરે છે, વેશ પણ બદલે છે, બ્રહ્મચારી પણ થાય છે અને પછી ખોટા વ્યાપાર આદિ કરે છે, પછી વ્યવસાય આદિ ખોટા કરે અથવા ભોજન આદિમાં એને કાંઈ ઠેકાણું હોય નહીં, ઘણા રસ્તુ એવા ગરિષ્ઠ ભોજન કરે તથા ત્યાં લોકનિંદ્ય પાપ ક્રિયામાં પણ પ્રવર્તે છે. શું હાચા ખોટા વેપાર કરીને લોકનિંદ્ય કાર્યો પણ કરે છે. એ જ પ્રમાણે કોઈ ક્રિયા અતિ ઊંચી તથા કોઈ ક્રિયા અતિ નીચી કરે છે. ત્યાં લોક નિંદ્ય થઈને ધર્મની હાંસી કરાવે છે. લોકો કે ભાઈ આ તો કાંઈ ઠેકાણું નથી, આનું કાંઈ ઠેકાણું નથી. કે જુઓ અમુક ધર્માત્મા આવા કાર્ય કરે છે. શું બીજાનો પછી કોઈ દ્રષ્ટાંત પકડી લઈએ. લોકો એવી રીતે એની હાંસી કરે કે જુઓ આમ તો મોટા ધર્માત્મા નામ છે ને પાછો આમાં કઈ ઠેકાણું નથી. જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ પહેરે તથા એક વસ્ત્ર તો અતિ હીન પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય. શું એક બહુ કિંમતી વસ્ત્ર પહેરે ને એક પાછું હાવ ફાટલું ઠેકાણું વગરનું પહેરે, એનું કઈ મેળ નથી. તેમ આ પણ હાંસી જ પામે છે. સાચા ધર્મની તો આ આમનાય છે, જો અહીંયા પછી આમનાય લીધી. સાચા ધર્મની તો આ આમનાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, ઊંચા ઊંચા પદની ન કરે અને નીચા નીચું પણ ન રાખે. શું ફરીથી સાચા ધર્મની તો આમ નાય છે કે જેટલા પોતાના રાગાદી દૂર થયા હોય તે અનુસાર બાહ્ય ત્યાગ, પોતાનો રાગ છૂટો હોય તેટલો બાહ્ય ત્યાગ કરે. જે પદમાં એટલે ગ્રસ્ત હોય તો ગ્રસ્ત પદમાં, મુનિ હોય તો મુનિ પદમાં. એમ ખોટો દેખાવ ન કરે, રાગ દૂર ન થયા હોય અને એકદમ બહારનો ત્યાગને વેશ ફેરવી નાખે અને મોટો મહાત્મા દેખાય વેશ ફેરવીને કપડાં બદલીને અમુક જાતનો વેશ ધારણ કરીને ત્યાગીનો. શું તો આપણા મુમુક્ષુને હું કેમ કે ભાઈ બહુ અમને વૈરાગ આવી ગયો છે તો દાઢી મોટી વધારી. હં એ બેનશ્રી પાસે ચર્ચા કરવા ગયા છે, આમ કેમ કર્યું તો કે બસ વૈરાગ આવી ગયો છે. નહીં, આ ભૂમિકામાં આવો વૈરાગ્ય હતો નથી. એમ છે, નાની બધું પકડી પાડે છે. જે ભૂમિકામાં જેટલો ત્યાગ હોય એટલો કરે, પોતાનો દેખાવ વધારવા માટે બાહ્ય ત્યાગ કરે, આડંબર ન કરે. રાગ પીડ્યો હોય ત્યાં રાગ નો અભાવ ન થયો હોય અને બહાર માં એ પ્રકાર નો ત્યાગ દેખાડીને આડંબર ન કરે એમ કે છે. જે પદમાં જે ધર્મ ક્રિયા સમવે તે બધી અંગીકાર કરે. જો થોડા રાગ આદિ મટ્યા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે. રાગ ન મટ્યો હોય તો નીચું પદ રાખે, ઉચ્ચ પદનો વેશ ધારણ કરે નહીં ત્યાગી દેખાડવા માટે. પરંતુ ઉચ્ચ પદ ધરાવી નીચી ક્રિયા ન કરે. કેટલી બધી ચોખવટ કરી છે, પ્રશ્ન ઉઠાવે છે. સ્ત્રી સેવનાદી નો ત્યાગ ઉપરની પ્રતિમામાં કયો છે તો નીચલી અવસ્થા વાળો તેનો ત્યાગ કરે કે ન કરે? ઠીક, એમ કે પાંચમા ગુણ સ્થાનની સાતમી પ્રતિમા છે. શું તો એ પહેલા સ્ત્રી ત્યાગ કરવો કે ન કરવો, મુમુક્ષુ એ કરવો કે ન કરવો, બ્રહ્મચર્ય પાળવું કે ન પાળવું, પ્રશ્ન ઉઠાવ્યો, સારો ઉઠાવ્યો. ઉત્તર, નીચલી અવસ્થા વાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, એને કોઈને કોઈ દોષ લાગે છે. નીચલી અવસ્થા વાળો એટલે સાતમા પ્રતિમાની વિતરાગી સ્થિરતા પંચમ ગમ સ્થાનની ન આવી હોય ત્યાં સુધી તેના પરિણામમાં કોઈને કોઈ દોષ હોય છે, કોઈ દોષ લાગે છે. તેથી ઉપરની પ્રતિમામાં તેનો ત્યાગ કયો છે? સાતમી આઠમી નવમી દસમી અગિયારમી મુનિદશા એમાં એનો ત્યાગ કયો છે. પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ સંભવે તેવો ત્યાગ નીચલી અવસ્થા વાળો પણ કરે. જે પ્રકારથી સંભવે એ પ્રકારથી ત્યાગ કરી શકે છે, પણ એને એમ ન માને કે આ મારો સર્વથા ત્યાગ થઈ ગયો છે. જેમ કે કોઈ મુમુક્ષુ દશામાં ત્યાગ કરે છે અબ્રહ્મચર્યનો, તો એ સમજે કે આ શરીર પૂરતી મર્યાદિત વાત છે, પણ મનના પરિણામમાં તો એ પ્રકાર સંભવી શકતો નથી. કેમ કે એટલો વિતરાગતાનો સદભાવ થઈને રાગનો અભાવ કર્યો નથી. પરંતુ જે નીચલી અવસ્થામાં જે કાર્ય સંભવે જ નહીં તેવો ત્યાગ કરવો તો કષાય ભાવોથી જ થાય. કષાય ભાવોથી એટલે માનાદિક વધારવા માટે એવો વેશ ધારણ કરે. દ્રષ્ટાંત આપે છે, જેમ કોઈ સાત વ્યસંતો સેવે અને સ્ત્રીનો ત્યાગ કરે કેમ બને? સાત વ્યસનમાં તો સ્ત્રી ગ્રહણ પણ આવી જાય છે, અને સ્ત્રીનો ત્યાગ કર્યો છે એ કાંઈ વાત મેળ ખાતી નથી. જોકે સ્વસ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે, ત્યાગ કરવો એ ધર્મ છે, પણ એ પ્રમાણે વિતરાગતાના સદભાવમાં તો પણ પહેલા સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વસ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવું, અને એ તો સીધી વાત છે. કપડાં પહેર્યા પછી દાગીના પહેરાય, કપડાં પહેરે ને દાગીના પહેરે એ વાત કઈ મેળ ખાતી નથી એમ છે. વળી સર્વ પ્રકારથી ધર્મના સ્વરૂપને નહીં જાણતા એવા કેટલાક જીવો શું ધર્મનું સ્વરૂપ સર્વ પ્રકારે સમ્યક પ્રકારે નહીં જાણતા એવા કેટલાક જીવો કોઈ ધર્મના અંગને મુખ્ય કરી અન્ય ધર્મને ગૌણ કરે છે, અથવા નાના દોષને છોડે છે અને મોટા દોષને છોડતા નથી. આ મુસલમાનમાં છે ને વ્યાજ ન ખાય, જે લોકો મક્કા મદીના હજ કરી આવે એ વ્યાજ ન ખાય, એને પ્રતિજ્ઞા છે વ્યાજ ન ખવાય. એને એ નાનો અધર્મ છોડે છે અને આહારની અંદર અભક્ષનો આહાર કરે છે, માંસને મદિરા લે છે, વ્યાજ નથી ખાતા પણ માંસ ખાય છે. નાનો દોષ છોડે છે અને મોટો દોષ કરે છે. તો એમ સર્વ પ્રકારથી ધર્મના સ્વરૂપને નહીં જાણતા કેટલાક જીવો કોઈ ધર્મના અંગને મુખ્ય કરીને અન્ય ધર્મને ગૌણ કરે છે. કોઈ ધર્મને એટલે નાનાને મુખ્ય કરે, મોટાને ગૌણ કરે. જેમ કોઈ જીવ જીવ દયા ધર્મ ને મુખ્ય કરે છે, શું દયા પાડવામાં ઝીણું 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 બહુ કાતે ઝીણું, શું જેમ કોઈ જીવ દયા ધર્મ ને મુખ્ય કરી પૂજા પ્રભાવના આદિ કાર્યોને ઉથાપે છે કે એમાં આરંભ સમારંભ ને હિંસા થાય, હા પૂજા પ્રભાવના ન કરવી, દયા પાળવી, આપણો ધર્મ દયા પાળવાનો છે, શું ત્યારે કોઈ પૂજા પ્રભાવના આદિ ધર્મને મુખ્ય કરીને હિંસા અધિકનો ભય પણ રાખતા નથી, તો કોઈ વળી એટલા બધા આરંભ સમારંભ કરે કે કેટલી હિંસા થાય એનો જ મેલ નહીં, ફૂલ ચડાવો તો એક ફૂલ ચડાવવાના બધા ઢગલા કરવા માંડ્યા એનો પાછો મેળ રાખતા નથી. કેટલાક તપની મુખ્યતા કરી આર્ત ધ્યાનાદિ કરીને પણ ઉપવાસ કરે છે, શું કેટલાક તપની મુખ્યતા કરે, ઉપવાસ કરવા જ જોઈએ, ગમે એટલું આર્ત ધ્યાન થાય, ભલે આર્ત ધ્યાન થાય, ઉપવાસ તો કરવા કરવાને કરવા. તથા પોતાને તપસ્વી માની નિશંક કૃતાદિ કરે છે, ખબર પડતી નથી અમે તપસી છીએ, ઉપવાસ કર્યો હોય ત્યારે ખાસ ઝઘડો કરે, તપસ્વી પણ દેખાડવા માટે પણ ઝઘડો કરે નાની મોટી બાબતમાં, મગજ તપી જાય, એક તો ભૂખ લાગી હોય એટલે કમાન છટકે, આ બધી દશા થાય છે. કેટલાક દાનની મુખ્યતા કરી ઘણું પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે, એટલે ઠીક દાન ખૂબ દેવું જોઈએ, કમાઈ કમાઈને ખૂબ કમાવું ને ખૂબ દાન દેવું, ઘણું પાપ કરીને ધન ઉપજાવે, સાચું ખોટું કરે, છળ કપટ કરીને ધન ઉપજાવે. પછી દીનતાથી ભીખ માગે, ભાઈ અમને જરાક આટલું આપજો, જરાક અમને આટલી સગવડ કરી દેજો, અમને આટલું આટલું જોઈએ છે અમારે, એ યાચના કરવા લાગી જાય છે, એ પણ વ્યાજબી નથી. જૈન ધર્મમાં તો કોઈ પણ વ્યક્તિએ સમાજનો બોજ બનવાનો ની આમનાય જ નથી, શું ગ્રસ્થી દશામાં પોતે વ્યવસાય કરી અને પોતાનો નિભાવ કરે, કોઈનો બોજ બને નહીં. અને ત્યાગી થાય તો દસમી પ્રતિમાથી યાચના બંધ થઈ જાય, એની ઉદિષ્ટ આહાર ન લીએ, એને યાચીને ન લીએ, કાંઈ યાચનાપૂર્વક કોઈ ગ્રહણ કરે નહીં. ઈ પેલા કમજોરી છે તો પોતે યાચના કર્યા વગર પોતાના વ્યવસાયથી પોતાના પરિશ્રમથી પોતાનો નિભાવ કરે, ત્યાર પછી ત્યાગી થાય તો અયાચક વૃત્તિથી ત્યાગી થાય, પણ સમાજ ઉપર બોજ બને નહીં. કેમ કે આજે એક વ્યક્તિનો બોજ આવે, કાલે અનેક વ્યક્તિનો બોજ આવે, એ વાત ન્યાય સંપન્ન નથી, એવું નિર્દોષ ધર્મ છે આ. હા, ધર્મ લાભ કરીને યાચના કરવી કે ન કરવી, તમે અમને આપશો તો તમને ધર્મ નો લાભ થશે, મને ભલે અધર્મ થાય, ઠીક યાચના કરે તો અધર્મ થાય, પોતાને અધર્મ થાય ને બીજાને ધર્મ થાય, એવું કોઈ દી બને, એ બધી ગડબડ છે. આપણે પર્વના દિવસોમાં અને ઉત્સવના દિવસોમાં શાસ્ત્રો લેવા, કેમ કે એવું તે ડિસ્કાઉન્ટ વધારે હોય છે, ઠીક દેવાવાળા દે છે, પણ તને લેવાની વૃત્તિ કેમ થઈ? હા, જેને ડિસ્કાઉન્ટ આપ્યું એને તો દેવાની વૃત્તિથી આપ્યું, તને લેવાની વૃત્તિ કેમ થઈ? એ સમર્પણ કરવાનું સ્થાન છે કે લેવાનું સ્થાન છે, કયું સ્થાન છે એટલો પણ વિચાર કરતા નથી, તો એ શાસ્ત્રમાં ખરીદીને એ શાસ્ત્રમાંથી એને ઉપદેશ કેદી ચડે, એ શાસ્ત્રની વિદ્યા એને કેદી ચડે, કે કોઈ દિવસ એને ચડે નહીં. આમ છે, બહુ ઝીણા મોટા ઘણા ન્યાય પ્રતિપાદન કર્યા છે આમાં, શું આ ગડબડે ઘણી છે અંદરમાં, જીવોના પરિણામમાં ઘણી ગડબડ છે. જ્ઞાનીઓને તો બધા ધબકારા ગણે ને, વૈદ છે તો ક્યાં કેટલો રોગ છે એનું મીટર રીડિંગ એની પાસે આવી જાય. આ તો બહુ વિચક્ષણ પુરુષ હતા, બહુ પ્રજ્ઞાવંત પુરુષ હતા. ટોડરમલજી તો વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની હતા. જ્ઞાની બધા એટલા પ્રજ્ઞાવંત ન હોય, આ તો વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાનીઓ હોય છે. બહુ ખબર પડે એમને. હા, આચાર્ય કલ્પના માંગુ છું. હા, નિવૃત્તિ લઈએ. સમાજ ઉપર બોજો નાખે, ભાઈ મારે કપડાં જોશે, મારે આમ આહાર જોશે, મારે આટલી સગવડ જોશે, મારે આ જોશે, મારે ફલાણું જોશે. શું એ નિવૃત્તિ લેવાના સાચા લક્ષણ નથી. કેટલાક આરંભ ત્યાગની મુખ્યતા કરી યાચના આદિ કરવા લાગી જાય છે, તથા કેટલાક જીવહિંસા મુખ્ય કરીને જળ વડે સ્નાન શૌચાદિ કરતા નથી. શું હિંસા થાય છે માટે પાણીનો ઉપયોગ બંધ કરો. આ ઢુંડિયા સંપ્રદાયમાંથી નીકળ્યો. નાવું નહીં, સ્નાન શૌચાદિ કરતા નથી. તથા લૌકિક કાર્ય આવતા ધર્મ છોડીને પણ ત્યાં લાગી જાય છે. પાછું મકાન બનાવવું હોય પોતાનું તો ત્યાં કેટલું પાણી વાપરે એનું ઠેકાણું નથી. નાય નહીં છું મકાનની અંદર, અને ટેન્કર ના ટેન્કર વાપરી નાખાય. દુઃખી કાર્યમાં કશું કઈ ઠેકાણું નહીં. હા, એ લોકો એમ કરે. આ તો શું કપડાં મેલા પહેરે, કેમ કે કપડાં જેટલી વખત વધારે ધોવ એટલી વખત વધારે પાણી વપરાય ને, માટે મેલા કપડાં પહેરો એમ પણ ઘણા કરે છે. શું પણ લૌકિક કાર્ય આવતા એ બધું ધર્મ છોડીને ત્યાં લાગી જાય છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ ધર્મને મુખ્ય કરી અન્ય ધર્મને ગણતા નથી, અથવા તેને આશ્રયે પાપ પણ આચરે છે. જેમ કોઈ અવિવેકી વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી તો ઘણો તોટો થાય છે, તેવું આ કાર્ય થયું. વેપાર કરવા ગયો, મોટું નુકસાન કરે, થોડો નફો મેળવવા માટે મોટું નુકસાન કરે, એને વેપારી ગણવો કે કુંભાર ગણવો એ કાંઈ વેપારી નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા ઋણા વેપારનો, ઋણા ઢોકળા. જાય ગાંસડી બંધાવા જાય પ્રેસમાં, પછી ઓલું બારદાનમાં રૂ ચોટી રહીએ, પૂમડા વીણવા રોકાય, આખા ઢોકળાના પૂમડા વીણે ત્યારે 100 ગ્રામ રૂ થાય. 100 ગ્રામ રૂ માટે હાંજ પડે, અને આખા દિવસમાં ભાવની વધઘટ થઈ હોય એનો ખ્યાલ ન રહે, જાય નુકસાન. માલ વેચે એમાં મોટું નુકસાન જાય. કેમ? 100 ગ્રામ રૂ બચાવ્યું હોય ને, ઠીક. એ બધો પ્રકાર થાય છે. એ અવિવેકી વ્યાપારીનું છે વાત, તેવું આ કાર્ય થયું. પણ જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે, શું પ્રયોજન ઉપર જેની દ્રષ્ટિ છે તે વિવેકી છે, પ્રયોજન ઉપર જેની દ્રષ્ટિ નથી તે અવિવેકી છે, એમ કહે છે અહીંયા. શું પણ જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે, તેથી તે સર્વ વિચાર કરીને જેમ નફો ઘણો થાય તેમ જ કરે, ક્યાંક ઓછું નુકસાન જાય તો એ સહન કરીને પણ. શું નફો કેમ વધે? ભલે થોડું નુકસાન જાય પણ નફો વધી જાય છે ને આપણો, જેમ કે વ્યાજે પૈસા લઈને કોઈ મોટો વેપાર નફો કરી લે છે, ભલે વ્યાજ ચૂકવવું પડે પણ નફો મોટો થયો. તેમ જ્ઞાનીનું પ્રયોજન વિતરાગ ભાવ છે. જો હવે સરવાળો માર્યો, તેમ જ્ઞાનીનું પ્રયોજન અથવા જ્ઞાની થનારનું પ્રયોજન પણ વિતરાગ ભાવ છે. તેથી તે સર્વ વિચાર કરી, એટલે ચારે પડખાનો વિચાર કરી, જેમ વિતરાગ ભાવ ઘણો થાય તેમ કરે, વિતરાગ ભાવની પ્રાપ્તિ થાય એવું કરે, રાગ વધે એવું ન કરે. કારણ કે મૂળ ધર્મ વિતરાગ ભાવ છે. બસ મને નફો નુકસાન ક્યાં થશે, કે વિતરાગ ભાવ થાય એટલી શાંતિ, રાગ ભાવ થાય તેટલી અશાંતિ. અહીંયા નફો નુકસાન શાંતિ અશાંતિ થી છે, સુખ દુઃખ થી છે. બાહ્ય પદાર્થ અહીંયા નફો નુકસાન ગણવામાં આવતો નથી. કારણ કે મૂળ ધર્મ વિતરાગ ભાવ છે, એ પ્રમાણે અવિવેકી જીવ અન્યથા ધર્મ અંગીકાર કરે છે, તેથી તેમને તો સમ્યક ચારિત્રનો અભાવ આભાસ પણ હતો નથી. એને સમ્યક ચારિત્ર તો નથી, પણ સમ્યક ચારિત્રનો આભાસ પણ એને નથી. આમ છે, એનો ખોટો ખ્યાલ નથી. સાચી તો સાચું તો જાણવું નથી, ખોટો ખ્યાલ એની પાસે નથી. આભાસ તો ખોટો ખ્યાલ છે, એ નથી એની પાસે હરખો. એટલે કે બહુ દૂર છે સમ્યક ચારિત્ર થી એ જીવ, બહુ દૂર છે. વળી કોઈ જીવ અણુવ્રત મહાવ્રત આદિ રૂપ યથાર્થ આચરણ કરે છે, હવે આ તો જે ગડબડ કરે છે એની બધી વાત લીધી. સ્થૂળ બુદ્ધિ એ ધર્મક્રિયામાં પ્રવર્તતા આવા છબરડા વાળા છે, એ તો સંપ્રદાયમાં નજરે જોવામાં આવે છે. હવે વળી કઈ કોઈ ઠીક કરે છે શું? વળી કોઈ જીવ અણુવ્રત મહાવ્રત આદિ રૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણ અનુસાર જ પરિણામ છે શું? ધર્મ બુદ્ધિ એ કરે છે, એટલે કોઈ માયા લુભાદિક ના અભિપ્રાય નથી. એને બીજાને છેતરવા માટે પણ નથી કરતો, અને કોઈ બાહ્ય પદાર્થની પ્રાપ્તિ માટે પણ, સંયોગની અનુકૂળતા માટે પણ નથી કરતો. અનુકૂળ સંયોગ માટે નહીં, પ્રતિકૂળ સંયોગોને ટાળવા માટે નહીં. શું એ લોભ કે છે? બેમાંથી એક અભિપ્રાય નથી. એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે. ભૂલ ક્યાં કરે છે? કે જે ધર્મ નથી શુભરાગ છે, એને ધર્મ જાણીને મોક્ષ અર્થે તેનું સાધન કરે છે. કે દીક્ષા લ્યો ભાઈ, મનુષ્ય ભાવમાં તો દીક્ષા લેવી જ જોઈએ, ચારિત્ર અંગીકાર કરવું જ જોઈએ, ચારિત્ર વગર મોક્ષ થતો નથી એમ સમજીને બાહ્ય આચરણ કરીને શુભ ભાવ કરે છે. એ વખતે કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઈચ્છા રાખતો નથી શું? એને મોક્ષ અર્થે જ કરે છે, એમ નથી કે સ્વર્ગમાં જઈશ. આ ભાવમાં વાંધો નહીં, આપણે આપણો ભાવ તો આવતો ભાવ તો સુધારી લઈએ. પરંતુ પ્રથમ તત્વજ્ઞાન ન થયેલું હોવાથી, એટલે એને તત્વદ્રષ્ટિ નહીં હોવાથી, શુભ ભાવ આશ્રવ છે એવી તત્વદ્રષ્ટિ એને નથી. પોતે તો જાણે છે કે હું મોક્ષનું સાધન કરું છું, સાધન કરે છે બંધનું, અને જાણે છે કે આ મોક્ષનું સાધન છે. આ અજ્ઞાનનો દોષ છે એનો, માયાચારનો દોષ નથી, લોભનો દોષ નથી, એટલે ચારિત્ર મોહનો દોષ નથી ન લીધો અહીંયા. અજ્ઞાનનો દોષ મોટો છે એમ કહેવું છે. ભલે ચારિત્ર મોહમાં એટલો દોષ ન હોય, તો પણ અજ્ઞાનનો દોષ છે એ સર્વથી મોટો દોષ છે એમ બતાવું છું. જાણે છે કે હું મોક્ષનું સાધન કરું છું, પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો પણ નથી. મોક્ષનું કેવું સાધન છે એની એને કાંઈ ખબર નથી. વિતરાગ ભાવની સંવર નિર્જરાની કાંઈ ખબર નથી. કેવળ તે સ્વર્ગાદિકનું જ સાધન કરે છે, મોક્ષનું સાધન નથી કરતો, પણ સ્વર્ગમાં અવશ્ય જશે. કેમ કે માયાથી કરતો નથી, તેમ કોઈ કશાયથી પણ એ પ્રવૃત્તિ કરતો નથી, માટે અવશ્ય મોક્ષમાં જશે. સ્વર્ગમાં જશે પણ મોક્ષમાં નહીં જાય. કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે, સાકરને અમૃત જાણીને ભક્ષણ કરે છે, પણ તેથી કાંઈ અમૃતનો ગુણ તો ન થાય. સાકરનો ગુણ થાય પણ અમૃતનો ગુણ ન થાય. પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી, પણ જેવું સાધન કરે છે તેવું જ ફળ લાગે છે. પ્રતીતિ કરે એટલે કે કાલ્પનિક પ્રતીતિ કરી છે શું? એવી રીતે કાંઈ ફળ ન મળે, ફળ તો જેટલા જેવા પરિણામ થાય એવું ફળ થાય, જેવી પ્રતીતિ હોય મને વિશ્વાસ છે કે આમ જ થશે, મને આનાથી મોક્ષ મળશે જ, એમ કઈ મોક્ષ મળતો નથી. હા, એ શાસ્ત્ર સાચા છે કે નહીં એની પરીક્ષા કરવી, એ પ્રકરણ પહેલા લખી ગયા એ, કે પહેલા તો કયા શાસ્ત્ર વાંચવા ને ક્યાં ન વાંચવા, ક્યાં સાંભળવા ને ક્યાં ન સાંભળવા, એનો વિવેક કરવો. પછી અમારા ને તમારા રહેતા નથી, જેમાં સત્ય પ્રતિપાદન થયું તે અમારા, અને જેમાં અસત્ય પ્રતિપાદન હોય તે અમારા નહીં. બસ આમ કરી નાખો, સાચું તે અમારું, અમારું તે સાચું એમ હોય શકે નહીં, એમ છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ચારિત્રમાં જે સમ્યક પદ છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ અર્થે છે. સમ્યક આચરણ હોવું જોઈએ. સમ્યક શબ્દ અજ્ઞાનના અભાવ સૂચવે છે. અજ્ઞાનપણે જ્ઞાની કરે એવું આચરણ કરે તો પણ એને કાંઈ ફળ થાય નહીં, કેમ કે જ્ઞાની તેને ધર્મને ધર્મ માને છે અને સ્વર્ગમાં સ્વર્ગાનીના શુભ બંધને શુભ બંધ માને છે, એટલે એને તો કાંઈ ભૂલ થતી નથી અજ્ઞાનની. માટે પહેલા તત્વજ્ઞાન થાય, જો બધે એમ જ વાત લે છે, માટે પહેલા તત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય તે જ સમ્યક ચારિત્ર નામ પામે. સમજણ પહેલી સાચી હોવી જોઈએ. બારમાં પણ સમજણ વગર કયો વેપાર થાય છે, કયો ને? જે વિષયની સમજણનો એનો કોઈ વેપાર કરે છે ત્યારે આ તો મોક્ષ પદ લેવું છે, ભવભ્રમણ છોડવું છે, એને એના પૂરતી તો સમજણ હોવી જોઈએ કે નહીં? પ્રયોજનભૂતની તો જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહીં, બહુ સરસ દ્રષ્ટાંત લીધું છે. કોઈ ખેડૂત એવો છે કે ધન અનાજ બીજ તો વાવતો નથી અને અન્ય સાધન કરે તો તેને અન્ન પ્રાપ્તિ ક્યાંથી થાય? વાયવું જ નથી, ખેડ્યા જ કરે, પાણી પાયા કરે, ખાતર નાખ્યા કરે, બીજ વાયવું નથી, શું ઉગશે એમાંથી? ઘાસફૂસ. અન્નની પ્રાપ્તિ નહીં થાય. ઘાસફૂસ જ થાય તેમ અજ્ઞાની તત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહીં અને અન્ય સાધન કરે તો મોક્ષ પ્રાપ્તિ ક્યાંથી થાય? તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા વગર સાધન કરે છે એ બધા આચરણ મોક્ષ પ્રાપ્તિ ના હોય શકે નહીં, બહુ ચોખ્ખી વાત તો એ છે. દેવપદાકદી થાય, સ્વર્ગાદી મળે, દેવપદ મળે, તેમાં કેટલાક જીવ તો એવા છે કે જેઓ તત્વાદિકના નામ પણ બરાબર જાણતા નથી, આચરણ કરે છે દીક્ષા લઈ લે એને તત્વના નામ પણ આવડતા નથી અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ પૂર્વોક્ત પ્રકારે સમ્યક દર્શન જ્ઞાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિકમાં પ્રવર્તે છે. કેટલાક તો એવા છે સત્શાસ્ત્રો વાંચે પણ અયથાર્થ, નવ તત્વની શ્રદ્ધા કરે પણ અયથાર્થ, અને પછી આચરણ શરૂ કરી દે છે. જોકે તેઓ વ્રતાદિકને યથાર્થ આચરે છે કે જેના ગમમાં કહ્યું એ પ્રમાણે અમારું આચરણ છે, તો પણ યથાર્થ શ્રદ્ધા જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ આગમ અનુસાર હોય તો પણ મિથ્યા ચારિત્ર જ છે. અઠેઠ સુધીની વાત કરી નાખી. જે લોકોને કાંઈ ભાન નથી ને આચરણ કરે છે એ તો ગડબડ વાળા છે જ, એનો તો પ્રશ્ન જ નથી કે એને કાંઈ લાભ થાય. પણ હવે શાસ્ત્ર વાંચીને જીનાજ્ઞા પ્રમાણે કરીએ તો કે યથાર્થ શ્રદ્ધા જ્ઞાન હોય તો જ આચરણ યથાર્થ હોય, નહીંતર આચરણ યથાર્થ હોઈ શકે નહીં, એ મિથ્યા ચારિત્ર છે. એના આધાર સમયસારનો નિર્જરાધિકારનો 142મો કળશ આપ્યો છે એના આધારે. સારો કળશ છે. શ્રી સમયસાર કળશમાં પણ એમ કહ્યું છે, એમ કરીને એ વિષય વિસ્તારથી જરા બતાવશે, એના ઉપર મેં ટીકા પણ દીધી છે. જે વિષયની સમજણ નો